તારીખ 10/1/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 153 અને 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 54
ધ્યાન કે એકાગ્રતા કરવાનો પ્રયાસ આત્માના પરિણામ સ્થિર રહે, બીજી કોઈ ચિંતા ન થાય, બીજું કોઈ ચિંતન ન થાય. ચિંતા એટલે અહીંયા કોઈ ઉપાધિ નહીં, બીજું કોઈ ચિંતન ન થાય. સ્વ સ્વરૂપ સિવાય કોઈ અન્ય દ્રવ્ય ભાવનું ચિંતન ન રહે અથવા વિકલ્પ ન રહે. નિર્વિકલ્પ આત્મામાં નિર્વિકલ્પ પરિણામ મગ્નપણે એકાગ્રપણે સ્થિરપણે અવિચલિત ઉપયોગપણે રહે ત્યારે એને ધ્યાન કહે છે. એવું ધ્યાન તો ઘણું કરીએ છીએ. ધ્યાન તો ઘણું કરીએ છીએ એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ બંધ કરીએ છીએ. એમાં વચન અને કાયાની પ્રવૃત્તિ બંધ થાય પણ મનની પ્રવૃત્તિ બંધ થાય નહીં. આ તકલીફ પડે છે. આત્મામાં સ્થિર થવા માટે મન વચન અને કાયાની પ્રવૃત્તિ વિકલ્પપૂર્વક જ થતી હોવાથી તે પ્રકારના વિકલ્પો ન થાય. તેથી વચન અને કાયાની પ્રવૃત્તિ બંધ કરીને એટલે એ સંબંધીના વિચાર વિકલ્પ બંધ કરીને એમ જડની વચન અને કાયા જડ એની પ્રવૃત્તિ જીવના પરિણામ કરતા નથી, જીવ કરતો નથી પણ એના નિમિત્તે થાય છે. એ બંધ કરીને એકાગ્ર થવાનો પ્રયત્ન કરીએ છીએ. ધ્યાન તો ઘણું કરીએ છીએ એટલે એકાગ્ર થવા માટે બેસીએ છીએ તો પણ અનુભવ કેમ થતો નથી, આમ પ્રશ્ન કરે છે. પ્રશ્નકારે એવું માન્યું છે, પ્રશ્નમાંથી એમ નીકળે છે કે શ્રદ્ધા અને જ્ઞાનમાં ગમે તે પ્રકાર હો પણ આત્મામાં સ્થિર થવાનો આપણે વિચાર કર્યા કરીએ અથવા એવું એવી ભાવના રાખીએ તો સ્થિર થવાતું હશે. અનેક જીવોને આ વિષયના અજાણ્યા છે, આ માર્ગના અજાણ્યા છે એવા ઘણા જીવો શ્રદ્ધા જ્ઞાનને ઠીક કર્યા વિના, શ્રદ્ધા જ્ઞાનને યથાસ્થાને કર્યા વિના ઉપયોગને સ્થિર કરવાની ભાવના કરે છે, ઉપયોગને સ્થિર રાખવાની ભાવના કરે છે, ઈચ્છા કરે છે, ભાવના કરે છે, અભિલાષા કરે છે કે અમારે કેમ આત્મામાં સ્થિર થવું. સ્થિર યોગ માગે છે. ભાઈ પરિણામ સ્વરૂપમાં સ્થિર થવાની શક્તિમાન ક્યારે થાય એનું પદ્ધતિસરનું જાણપણું, વ્યવસ્થિત જાણપણું પણ નથી ત્યાં.
બરોબર.
જો કે વ્યવસ્થિત જાણપણું હોય તેથી થઈ જાય એમ પ્રશ્ન નથી પણ વ્યવસ્થિત જાણપણું હોય તો એને અવ્યવસ્થિત પ્રયત્ન ન ચાલે. પ્રયત્નમાં વ્યવસ્થા થવાનો પ્રકાર સંભવે છે.
બરોબર.
બહુ ટૂંકામાં ઉત્તર આપ્યો છે પણ એ વાત પ્રેક્ટિકલ છે.
બરોબર,
શાસ્ત્રના શાસ્ત્રની પદ્ધતિ એ જોઈએ તો યથાર્થ સમજણ કરવી જોઈએ, અને એ યથાર્થ સમજણ પૂર્વક નિર્ણય થવો જોઈએ. નિર્ણય કે જે આત્માના પ્રતિભાસ સ્વરૂપ છે, તેથી આત્માનો અપૂરો મહિમા આવવો જોઈએ, અને તો એના શ્રદ્ધા જ્ઞાનમાં પ્રથમ યોગ્ય વિષય મહિમાપૂર્વક આવે તો ઉપયોગ સ્થિર થાય.
બરોબર,
અને નહીતર ઉપયોગ કદી કોઈનો સ્થિર થાય નહીં. બીજું બેનશ્રીના વચનામૃતમાં એક વિષય આવે છે કે રુચિને ઠીક કર્યા વિના અથવા પર રુચિને બંધ કર્યા વિના કોઈ ઉપયોગને અંતરમાં વાળવાનો પ્રયાસ કરે તો એ રીતે કોઈ આત્માનું જ્ઞાન અથવા અનુભવ થઈ શકતો નથી. કેમ કે જેને પરભાવ અને પરદ્રવ્યની રુચિ છે, રાગની રુચિ છે, નિયમથી એને રાગના વિષયની પણ રુચિ છે, ભલે કોઈ ત્યાગી હોય ને પ્રવૃત્તિ ન હોય, તો પણ જેને રાગની રુચિ છે તેને રાગના વિષયભૂત પુદ્ગળોની પણ રુચિ છે, અને એ જળની રુચિ જેને છે એને ચૈતન્યની રુચિ હોતી નથી.
બરાબર,
અથવા જેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ઓળખ્યું છે એને રાગની વિતરાગ સ્વરૂપથી વિરુદ્ધ એવા રાગની એને રુચિ રહેતી નથી. અનન્ય ભાવે વિતરાગ સ્વરૂપની રુચિ ત્યાં ઉત્પન્ન થાય છે, એને રાગની રુચિ રહેતી નથી, રાગના વિષયની એને રુચિ રહેતી
નથી. બરાબર,
રુચિ ફરે છે ત્યારે એને ઉપયોગ સવળો થવાની ભૂમિકા થાય છે, પછી ઉપયોગ સ્થિર થવાની શક્તિ ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી કદી સ્વરૂપમાં સ્થિર થવાની શક્તિ પરિણામમાં હોય શકે નહીં. ઉત્તર આપે છે કે આત્માનો ખરો પ્રેમ આવવો જોઈએ. પ્રેમ એટલે અહીંયા રાગ નથી, આત્માનો રાગ કર્યા કરવો, આત્મા આત્મા કર્યા કરવું, એને આત્માનો પ્રેમ કહેતા. પ્રેમ એટલે ઓળખાણ પૂર્વક મહિમા, ઓળખાણ પૂર્વક ની મહિમા, ઓઘે ઓઘે મહિમા નહીં. શાસ્ત્રમાં આત્માનો મહિમા કર્યો છે, જ્ઞાનીઓએ આત્માનો મહિમા કર્યો છે, માટે હું પણ આત્માનો મહિમા કરું, એમ ઓઘે ઓઘે આત્માનો મહિમા કરે, અને અંદરમાં સજ્જડપણે રાગ અને ઉદ્ગળની રુચિ એમને એમ રહે તો એને આત્માનો પ્રેમ અથવા આત્માનો મહિમા કહેતા નથી. એટલે ખરો પ્રેમ આવવો જોઈએ એમ શબ્દ છે. પ્રેમ આવવો જોઈએ એમ નહીં, પણ ખરો પ્રેમ આવવો જોઈએ, ઓળખાણ પૂર્વક, આંધળો પ્રેમ નહીં, ખરો પ્રેમ, લેખતો પ્રેમ, જ્ઞાન પૂર્વકનો, સમજણ પૂર્વકનો. એને નિર્દોષ સ્વરૂપ છે આત્મા, દોષ રહિત તત્વ છે, સર્વાંગ નિર્દોષ છે. જો નિર્દોષતાનો અભિલાષી હોય તો એને નિર્દોષ તત્વ ઉપરનો ખરો પ્રેમ આવ્યા વિના રહે નહીં, એની ખરી મહિમા આવ્યા વિના રહે નહીં. એમ આત્માનો ખરો પ્રેમ આવવો જોઈએ. દ્રષ્ટાંત લૌકિકના છે, જેમ બાળકને વાલી માતા દેખતા અને યુવાનને વાલી સ્ત્રી દેખતા, અંતરથી પ્રેમ આવે છે, પ્રેમ ઉભરાય છે. દ્રષ્ટાંત આપ્યો છે, એ પણ સંપૂર્ણપણે લાગુ થતો નથી. બહારમાં તો જે કોઈ વ્યક્તિ પૂરતે રાગ હોય છે, પ્રેમ હોય છે, એટલે અહીંયા રાગ હોય છે, આ રાગ નો દ્રષ્ટાંત છે. તે રાગમાં વ્યક્તિ તરફથી પ્રતિકૂળતા ઉભી થતા અથવા પોતાના રાગને અનુકૂળ તે નહીં વર્તન કરતા, એ રાગનું સ્થાન દ્વેષના પરિણામ લે છે. રાગના સ્થાને દ્વેષના પરિણામ ઉત્પન્ન થઈ આવે છે એવા દાખલા બને છે. એવા દાખલા જોયા છે કે એક યુવાન એમ કહે કે આ સ્ત્રી વગર હું જીવી શકીશ નહીં. તે યુવાન એમ કહે કે લાખ વાતે મારે એની હારે રહેવું
નથી,
હું થઈ ગયું તને. એ અનુકૂળતા સચવાય નહીં એટલે રાગનું પલટીને દ્વેષ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. એ તો એક સામાન્ય રીતે, કેમ કે ત્યારે એને બીજો વિચાર વિકલ્પ નથી. એક જ વ્યક્તિને અવલંબીને પરિણામ પરિણમા કરે છે એવો એક અંશ જોઈને એને અનુપમ તત્વને ઉપમા આપવાનો એક પ્રયાસ છે. છે તો તત્વને ઉપમા આપી શકાય એવું નથી. તેમ અંતરથી આત્માનો સાચો પ્રેમ આવે તો આત્માનો અનુભવ થયા વિના રહે નહીં. જો ખરેખર આત્માનો પ્રેમ આવે, ખરેખર ઓળખીને મહિમા આવે, તો એ મહિમાના અપૂર્વ મહિમાના ફળમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ, જેને અનુભવના પરિણામ કહેવામાં આવે છે. શાસ્ત્ર ભાષાએ એને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ આગમ ભાષાથી કહીએ. અધ્યાત્મ ભાષામાં એને અનુભવના પરિણામ, શુદ્ધોપયોગના પરિણામ કહેવામાં આવે છે. એવો અનુભવ થયા વિના રહે જ નહીં. એમ ન કહ્યું કે આત્માનો ખરો મહિમા આવે તો પણ તે જીવને ભવિતવ્ય પાયતું હોય અથવા ભાગ્ય નસીબમાં હોય અથવા થવાનું હોય, કાળ પાયતો હોય તો થાય, નહીતર અનુભવ નથી. થાય વા ન થાય એ પ્રશ્ન છે. રહે જ નહીં એમ કે છે. અનુભવ થયા વિના રહે જ નહીં. થાય થાય નહીં થાય. 14 બ્રહ્માંડને નહીતર ફરવું પડે આ પરિસ્થિતિ છે. એ અનુભવની વાણી નીકળી છે કે આ પ્રકારનો પ્રયત્ન, મહિમા, પ્રયાસ એક એવો પ્રયાસ છે કે એમાં અનુભવ સુધી ન પહોંચાય એ અશક્ય દેખાય છે. બની શકે જ નહીં કે અનુભવ ન થાય. વસ્તુનું સ્વરૂપ છે, મૂળ વસ્તુનું સ્વરૂપ સ્વભાવ પરિણામે પરિણમવાનું છે, અથવા વસ્તુનો સ્વભાવ જ એવો છે, મૂળ સ્વભાવ જ એવો છે કે જેવો સ્વભાવ છે એવી જ દશા, એવા જ પરિણામ થાય એવો એનામાં સ્વભાવ છે.
બરોબર.
એની ઓળખાણ થાય, ખરો મહિમા આવે અને એ સ્વભાવ ન પ્રગટે એ વાત કોઈ રીતે શક્ય દેખાતી નથી. એ અશક્ય વાત છે, કદી બની જ ન શકે.
બરોબર.
એમ કેમ ઓળખાણ થાય તો આવે. ઘરમાં હીરો રખડતો હોય અને કોઈ કે તમને ઓળખાણ બતાવી ફરી ને આવું ન થાય અને ઓળખી લઈએ, પછી એની સાવધાની ન આવે એવું કદી બને
નહીં.
એને સાચવવાની સાવધાની આવ્યા વિના રે નહીં. એ જ્ઞાનની સાથે એનો સ્વભાવ છે. જ્ઞાનનો એ સ્વભાવ છે કે જેની કિંમત આવે એ બાજુ બધા પરિણામને એ ખેંચી લાવે, બધા ગુણના પરિણામને એ ખેંચી લાવે, એને મહિમા કહેવામાં આવે છે. એ તો બહુ પ્રેક્ટિકલ વાત છે. એ રીતે તેમ એટલે ઓળખાણ પૂર્વક અંતરથી આત્માનો સાચો પ્રેમ સાચો મહિમા આવે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. પ્રેમ શબ્દ છે નિર્દોષતા વાચક છે, રાગ છે દોષ વાચક છે, પ્રેમ છે એ નિર્દોષતા વાચક છે. જેને નિર્દોષપણે આત્મા રૂચે છે, કોઈ પણ જેમાં દુરાગ્રહ નથી, જેમાં કોઈ પણ અસરળતા નથી, જેમાં નિષ્કપટપણું છે અને જેમાં કોઈ બાહ્ય પદાર્થને આશ્રિત કોઈ આશય નથી, ધ્યેય નથી, એવા જે નિર્દોષ પરિણામ છે એ અનુભવને ઊભો કરે છે. બહુ બહુ અંતર મંથનથી ઓળખાણ થવી જોઈએ. ઓળખાણ થવામાં ઘણું અંતર મંથન ચાલે ત્યારે એને નિર્ણયની ભૂમિકા આવે છે. સર્વે જ્ઞાનીઓને એ પ્રકાર જ ભજ્યો છે, એ પ્રકાર જ થયો જોવામાં આવે છે. આત્માનો અનુભવ થતો નથી તેનું કારણ હજુ આત્મા પ્રત્યે ખરો પ્રેમ જાગ્યો નથી. બીજો બીજા પદાર્થોનો પ્રેમ ગયો નથી અને આત્મા પ્રત્યે પ્રેમ જાગ્યો નથી. જો કે આ બધાનું કેન્દ્ર સ્થાન સુખ છે, જીવને સુખનું પ્રયોજન છે અને અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં સુખનો આભાસ કે જે ખરા સુખરૂપે નિશ્ચિત થઈ ગયો છે તે યથાર્થ આત્માના સુખ સ્વરૂપની ઓળખાણ પૂર્વક કલ્પના માત્ર છે એમ ન ભાસે, આભાસ માત્ર છે એમ ન ભાસે ત્યાં સુધી એને ખરો પ્રેમ પર પદાર્થનો જાય નહીં ને આત્માનો આવે. આ સીધી વાત છે. જેમાં સુખ નથી, સુખની ગંધ માત્ર પણ જેમાં નથી અને માત્ર જેમાં સુખની કલ્પના થાય છે એવા પરિણામની વાસ્તવિકતાને સમજે નહીં, પરિણામની વાસ્તવિકતાનું એને જ્ઞાન થાય નહીં ત્યાં સુધી, અને તે પણ સુખ સ્વરૂપ વાસ્તવિક સુખ સ્વરૂપ આત્માના સમજણ અને ઓળખાણ પૂર્વક ત્યાં સુધી પરિસ્થિતિ પલટો લીધી નથી. ત્યાં સુધી અનાદિની જે પરિસ્થિતિ છે તેની તે પરિસ્થિતિ જીવને ચાલુ રહે છે, ભલે ને ગમે તેમ કરે. તપ કરવા માટે ઊંધો થાય, ઊંધે માથે રહે કે શાસ્ત્ર વાંચી વાંચીને બધું કંઠસ્થ કરી થાય, કાંઈ પણ કરે પણ મૂળ સ્વરૂપને ઓળખાવ્યા વિના એને જે ભ્રાંતિગતપણે જે સુખ ભાસ્યું છે, ખરેખર ભ્રાંતિગતપણે ખરેખર સુખ ભાસ્યું છે એ પરિસ્થિતિ મટે ને ત્યાં સુધી એને એ સુખ પ્રત્યેના પરિણામ ખલાસ થવા ક્ષય થવા એ સ્થિતિ આવતી નથી. બરોબર. એ એમ કહે કે રાજપાટ ને શ્રીમંતા છોડીને વૈરાગ્ય ધારણ કર્યો હોય તો એને સુખ નથી છોડ્યું, એને ક્યાં પૂતગળનું સુખ જોઈએ છે, હતું એ તો છોડી દીધું. એને ઓળખીને છોડ્યું હોય તો એ અનુભવમાં આવ્યા વિના એમને એમ ઓઘે ઓઘે એ સ્થિતિ થાય છે એને ભગવાન સંમત કરતા નથી. એવા સુખની સામગ્રીના ત્યાગને યથાર્થપણે એ ત્યાગ આવ્યા વિના એને ત્યાગ તરીકે સંયમ તરીકે સંમત કરવામાં આવતો નથી. કાલે જે ગાથા જોઈએ હતી, અસંજણમ ન વંદે, અસંજણમ નો અર્થ એ કર્યો છે કે બહારમાં યથાજાત રૂપ નગ્ન દિગંબર દીક્ષા લીધી હોય પણ અંદરમાં ભાવલિંગ ન પ્રગટે તો એને યથાજાત રૂપ કહેતા નથી એમ કીધું છે. એને ન વંદે, એને વંદન હોય એમ કરી વાત લીધી. અષ્ટ પાવડ દર્શન પાવડ ની ગાથા કહે છે કે આત્માનો અનુભવ થતો નથી તેનું કારણ હજુ આત્મા પ્રત્યે ખરો પ્રેમ જાગ્યો નથી. ઓળખાણનો પ્રયત્ન નથી. ઓળખાણ કરવા માટે જે કોઈ એને ઉત્સુકતા તાલાવેલી તૈયારી લગ્ની હોવી જોઈએ, લગ્ની નથી ત્યાં ઓળખાણ થાય નહીં, અને હોય તો થયા વિના રહે નહીં. એ પણ એવો જ વિષય છે, બધું નિયત છે. જેમ આખો મોક્ષ માર્ગ નિયત છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ત્રણેય કાળે, એમાં કોઈ ફેરફાર કોઈ કાળે ચાલે નહીં, એમ એ મોક્ષ માર્ગ ને પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે. એના જે પૂર્વ પરિણામ છે એ પણ નિયત જ છે, ચોક્કસ પ્રકારના છે. નિયત છે એટલે એનું ચોક્કસ સ્વરૂપ છે. એ ચોક્કસ પ્રકારના ખાસ પ્રકારના પરિણામની સ્થિતિ થયા વિના ત્યાર પછીની સ્થિતિ સિદ્ધિ અધરથી આવી જાય એ સુધી બનતો નથી. એમાં વિષય લીધો છે નાના મૃતના ઉપોદઘાતમાં, પછી ત્યાં એટલી સાવધાની લેવા માટે વિષય લીધો છે. કેમ કે શ્રીમદજીના વચનોમાં, જયશ્રીના ગુરુદેવના વચનોમાં એ વિષય આવે છે, પહેલા આમ થાય તો આમ થાય જ, આમ કરે તો આમ અનુભવ થાય જ, આમ કરે તો અનુભવ થાય જ. એમાં કોઈ એમ વિચારે કે કરતા કરતા થાય માટે કરીએ એમ, એમ કર્તૃત્વ બુદ્ધિ થી એ પ્રશ્ન ત્યાં છે. સમ્યક દર્શન થયા પહેલા પરિણામ કેવા હોય એની અંતર મેળવણી કરવા માટે પરિણામનો વિષય બતાવવામાં આવે છે. કર્તૃત્વ કરવા માટે નહીં પણ મેળવણી કરવા માટે એ વિષય બતાવવામાં આવે છે. એટલે અંતર મેળવણી કરવાના પ્રયોજનથી વચન વ્યવહારની પદ્ધતિ અનેક પ્રકારે હોય, તેમાં ઉપદેશાત્મક પદ્ધતિ આદેશાત્મક પદ્ધતિ પણ હોય છે. તું આમ કર, તું લગ્ન કર, તું જિજ્ઞાસા કર એમ, પરંતુ તેમાં પર્યાયનું કર્તૃત્વ જરા પણ ઉપદેશનું નથી. પ્રયોજનની દ્રષ્ટિવાળા જીવો પર્યાય વિષયક બોધ વચનોને આવી પદ્ધતિથી જે કોઈ ઉપદેશાત્મક વચનો હોય છે તેમને પ્રયોજનની દ્રષ્ટિવાળા જીવો સ્વલક્ષે એટલે આત્મ પ્રાપ્તિના લક્ષે અંતર મેળવણી અર્થે અવગાહે છે. પરિણામને પોતાના પરિણામ સાથે એવા લગ્નના એવા ઓળખાણના પરિણામ આ જીવને છે કે નહીં એની મેળવણી અર્થે એનું અવગાહન કરે છે, જેથી અયથાર્થતા થાય નહીં. માર્ગે ચાલતા જે નિશાની બતાવી છે તે નિશાનીઓ એને મેળવે તો માર્ગ ખોટો નથી, એમ એને અયથાર્થતા થાય નહીં, તેથી એ પરિણામની મેળવણી કરી શકે. અયથાર્થતા થાય નહીં અથવા પર્યાયના કર્તૃત્વમાં એ આવે નહીં, દ્રઢપણે એને કર્તૃત્વ થાય નહીં. એ સિદ્ધાંત મુખ્ય રાખીને જ અંતર મેળવણી યથાર્થપણે થઈ શકે છે. ઉપદેશિત વચનોથી આમ કરતા કરતા થઈ જશે એમ કહેવાનો જ્ઞાનીઓનો અભિપ્રાય હતો નથી. એવો અંતરાશય જ્ઞાનીઓના વચનની ગંભીરતામાં સહજપણે રહેલો હોય છે. તેથી પૂર્વ પર્યાય કે ઉત્તર પર્યાયનું કારણ નહીં હોવા છતાં પણ પહેલા આવા પરિણામ થાય તેથી આવા પરિણામ થયા માટે આ કારણ અને આ કાર્ય વ્યવહાર થયા નિશ્ચયથી એમ નહીં હોવા છતાં પણ મોક્ષ માર્ગના પ્રવેશ દ્વાર રૂપ સમ્યક દર્શન પામનાર જીવને તેને તેની અનુકૂળ એવા ભૂમિકાના યથાર્થ યોગ્ય પરિણામ થયા વિના કદી મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી. તેવો નિર્દેશ એ પૂર્વ પર્યાયોનું વર્ણન કરવામાં જ્ઞાનીઓનો રહેલો છે એમ કહેવા માટે બરાબર નિર્દેશ કરે છે. આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આમ આગળ વધે છે. આગળ વધવામાં આગળ વધતા વધતા એના આગળ વધતા પરિણામ કેવા છે, એ પરિણામની જે ચડતી છે અને એ ચડતીના પરિણામ પછી એનું જે ફળ છે એ ત્યાં કહેવામાં બતાવવામાં આવે છે. શા માટે કે મેળવણી કરવા માટે, એ સિવાય બીજી કોઈ ત્યાં પદ્ધતિ અપનાવવી જોઈએ નહીં. આ તો ધ્યાન છે ને, એ બહુ ભાગ જીવોને પ્રાય કેટલાક જીવોને એમ થાય છે. આપણે ઉપયોગ આત્માને ઉપયોગમાં આત્મામાં ઉપયોગ વડે એ મહેનત કરવાની, સીધું કામ તો મૂળી જ કરવું છે ને, ખરેખર કામ તો એ જ કરવું છે. અથવા અમુક પ્રકારે આપણે બાહ્ય વિષયો છોડ્યા છે, બાહ્ય ત્યાગ કર્યો છે, વળી સાચા દેવગુરુ શાસ્ત્ર વિતરાગ જૈન પરમેશ્વરને માનીએ છીએ, જીન મારુંમાં છીએ, હવે ઉપયોગને અંતરમાં વાળીએ. મારે ઉપયોગ સહજ અંતરમાં વળે એ પરિસ્થિતિ આવવી જોઈએ. ઉપયોગને અંતરમાં વાળવા, પરિણામને એકાગ્ર કરવા, કે હું ઉપયોગ અંતરમાં વાળું એમ પરિણામને એકાગ્ર કરવા, એને કેન્દ્ર સ્થાન બનાવવું કે ઉપયોગ અંતરમાં વળે, ઉપયોગ અંતરમાં વળે. કદી ઉપયોગ એ રીતે અંતરમાં વળતો નથી. ઉપયોગ અંતરમાં વળીને જેનો આશ્રય કરે છે એવું જે પરમાત્મ તત્વ છે, શુદ્ધાત્મ તત્વ છે, એ તત્વનો મહિમા આવે અને પરિણામ સહજ ખેંચાય, સહજ મહિમાથી પરિણામ સહજ ખેંચાય ત્યારે એકાગ્રતા સહજ થાય છે. એ કર્તૃત્વનો વિષય જ નથી એમ મૂળમાં જ એ સિદ્ધાંતને સમજી લેવો જોઈએ. એટલે તો દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં એ વિષય લીધો છે કે ઉપયોગ પરિણામમાં દશામાં અનુભવ હોવા ઓર અનુભવ નહીં હોવા, ઓ મત દેખ. શું કહ્યું છે, હું એકાગ્ર થઈને એ જોવા રોકાઈ જાય છે કે અનુભવ થયો કે ન થયો, અનુભવ થયો કે ન થયો, એવું ન જોવો. એમ તું જોવા રોકાઈશ તો તારી પરિણામ ઉપરની એકાગ્રતા તને દ્રવ ઉપર એકાગ્ર થવા દેશે નહીં. બરોબર, સ્વર ઉપરની એકાગ્રતા અને પરિણામ ઉપરની એકાગ્રતા, દિશા અપેક્ષાએ એમાં કાંઈ ફેર નથી. બે પરાન્મુખ દિશા છે, પરસન્મુખની એ દિશા છે. પછી પરપદાર્થ બાજુનો ઉપયોગ હોય કે પરિણામમાં ઉપયોગ કેન્દ્રિત રાખે, કે આમાં ધ્યાન થયું કે નહીં, એકાગ્રતા થઈ કે નહીં, આનંદ આવ્યો કે નહીં, નિર્વિકલ્પતા થઈ કે નહીં, અનુભવ થયો કે નહીં, એ બંને એક એક જ પ્રકારની દિશા છે. અથવા બંને બહિર્મુખ દિશા છે, એમાં અંતર્મુખ દિશા ક્યાંય છે નહીં. અંતઃતત્વ સ્વરૂપ જે પરમાત્મ તત્વ છે, જીવ તો સમ્યક દર્શન અનંત ભવભ્રમણના છેદનું છેદક એવું જે સમ્યક દર્શન જે પરમાત્મા દર્શન સ્વરૂપ છે એનાથી વિભૂષિત છે. તો એને એને ગુણથી મહિમા કરવામાં આવે. મુનિ છે તો આમને વિતરાગી ગુણો એટલા પ્રગટ થયા છે કે પ્રચુર આત્માના વિતરાગ સ્વસંવેદનમાં મસ્ત રહે છે. દેહનું શ્રદ્ધા પણ એ ભાન ભૂલે છે. પોતાના દેહની જરાય કાળજી કરતા નથી. સાથે સાથે બાહ્ય પ્રવૃત્તિનો પ્રસંગ પડે તો એકેન્દ્રી જીવની પણ કાળજી કરે છે. પાંચ ઇન્દ્રિય, એકેન્દ્રી, બે ની, ત્રણ ઇન્દ્રિય, સકાય જીવોની હિંસા કરતા કેટલો વિવેક છે અંતરભાઈ. પોતાના દેહની શુદ્ધા પરવા કરતા નથી. રોગ આવે તો ઈલાજ કરતા નથી, દવા કરતા નથી, વિકલ્પ કરતા નથી. ઉપસર્ગ પરિસો આવે તો એનાથી દૂર થવાનો જરા પણ વિકલ્પ નથી. એ બાહ્ય પ્રવૃત્તિ કરે, ચાલે, ભાષા સમિતિ, ઇરિયા સમિતિ, યશના સમિતિ, એ પણ ચીજ વસ્તુ મૂકે, બેસે, ઉઠે, પગલું ડગલું ભરે, બુદ્ધિ કર્યા, યત્નપૂર્વક, પ્રયત્નપૂર્વક બીજા જીવોને જરા પણ પ્રતિકૂળતા, પ્રાણઘાત ન થાય એનો અંદર વિવેક છે. પોતાના દેહની જરાય દરકાર નથી. ગુણવાન છે એ ગુણવાનને અર્થે એનો મહિમા કરવામાં આવે છે. તો અનંત ગુણવાન આત્મા છે એનો મહિમા કેટલો થાય? પરદ્રવ્યનો આટલો થાય તો સ્વદ્રવ્યનો કેટલો થાય? ત્યારે તો એ કાળ નથી. પણ જે કાળમાં મુનિઓ વિચરતા હતા એ કાળમાં મુનિઓનું આહારદાન થાય તો એટલો મહિમા આવે કે આજે તો અમારા ઘરે ભગવાનનું આહારદાન થયું. પંચ પરમેષ્ઠિક ભગવાનનું આહારદાન છે એટલો એનો મહિમા કરવામાં આવતો. એ તો હજી આટલી શુભોપયોગની ક્રિયા છે. પણ ગુણવાન પ્રત્યે છે એટલે એનો વિશેષ સમાદર કરવામાં આવે છે. તો અંતરમાં અનંત ગુણવાન પ્રત્યે કેટલો હોય, આ તો એક ત્રિરાશ મૂકવાનો વિષય છે. એટલો એનો મહિમા આવ્યા વિના, ઓળખાણ થયા વિના, અને શ્રદ્ધા જ્ઞાનના વિપર્યાસો મેટ્યા વિના, કદી ઉપયોગની સ્થિરતા અને ધ્યાન જામતું
બરોબર
એ ક્ષણ પણ ન થાય એવી પરિસ્થિતિ છે. શુદ્ધોપયોગ રૂપ ધ્યાન થાય છે એ તો એક એવો તબક્કો છે કે જે સ્ટેજે પહોંચવા પહેલા એની બરાબર એને યોગ્ય યથાયોગ્ય તૈયારી જીવના પરિણામમાં થાય છે. એ વિષયના ખ્યાલ વિના કોઈ એમને એમ આશા ધરે કે ધ્યાન કરીને સમાધિ લગાવીને ઉપયોગને સ્થિર કરીએ, ન ભૂતો ન ભવિષ્યતિ, એ ધ્યાન નહીં થાય પણ તરંગ થશે. એ ધ્યાન નથી પણ ધ્યાન સંબંધિત મનનો તરંગ છે, અને એમાં એનું ફળ જન્મ મરણનો અભાવ છે. એ બહુ ટૂંકામાં જવાબ દીધો છે. મહિમા આવવો જોઈએ, પ્રેમ એટલે મહિમા આવવો જોઈએ, અને એ મહિમા કાંઈ કૃત્રિમપણે લાવી શકાતો નથી. જેમ પરાણે પ્રેમ કરી કરાવી શકાતો નથી, તેમ મહિમા પણ કૃત્રિમપણે લાવી શકાતો નથી. એ સહજનો વિષય છે. 153 એનું લક્ષણ એ છે કે એને બીજું બધું જે ભૂતકાળ છે એનો એ બરોબર ખ્યાલમાં આવે છે. આમાં કલ્પના શું થઈ હતી, જે જે નિમિત્તો પ્રત્યે એને સુખ બુદ્ધિ અને સુખાભાસ હતો એ ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે કે આમાં મારી ભ્રમણા શું હતી. ખરેખર સુખ નહીં હોવા છતાં અને દુઃખી દુઃખના એ પરિણામ હોવા છતાં આમાં ભ્રમણાએ સુખ કેવી રીતે પ્રાંતિગત પણ કેમ થતું હતું એ સુખ થાય. સાવ એનો પ્રતિપક્ષ છે, માટે સાવ સુખ થાય. અને એ પ્રેમ ખરો પ્રેમ જાગ્યા પછી હવે જ્ઞાનીઓના અને શાસ્ત્રોના વચનો શું કહે છે તેનો આશય સમજાય છે. ત્યાં સુધી ખરેખર એ વચનોનો આશય સમજવા સમજાતો નથી. સર્વ વચનો, તમામ વચનો આ સ્વરૂપને બતાવતા હતા એમ પછી એને ખ્યાલમાં આવે છે. દરેક વચનોનું એને અનુસંધાન થાય છે. સર્વ આગમના સર્વ વચનોનું અનુસંધાન થાય છે કે આવા સ્વરૂપને બતાવવા માટે અનેક વિધ પદ્ધતિ આવી છે, પણ આ એક જ સ્વરૂપને બતાવવા માટે છે. એનો જે સર્વ વચનોનો જે આશય છે એ આશય એને ત્યારે સમજાય છે. નમો સિદ્ધાંતનો અર્થ પણ ત્યારે સમજાય છે, કેમ કે સિદ્ધ સ્વરૂપ છે ને, દેહ રહિત અર્યંત પરમાત્મા દેહ સહિત છે, પણ આત્મા દેહ રહિત છે, અશરીરી છે, અને સિદ્ધ પરમાત્મા પણ અશરીરી છે. નમો સિદ્ધાંત એટલે શું એનો અર્થ ત્યારે એને સમજાય છે કે હવે આ નમો સિદ્ધાંત એટલે શું કહે છે.
બરોબર,
ત્યાં સુધી એને કોઈ અર્થ સમજાય છે એ વાત રહેતી. ઘણી વાતો છે. નહીં, બધા ગુણો ખેંચાણા છે. હવે એક ઓળખાણ થઈ એટલે બધા ગુણોને જ્ઞાન ખેંચે છે. જ્ઞાન છે એ મોક્ષ માર્ગનો નેતા છે. જેમ અરવિંદ ભગવાનને મોક્ષ માર્ગના નેતાની ઉપમા આપે છે, મોક્ષ માર્ગ છે નેતા. મોક્ષ માર્ગ નો નેતા છે જ્ઞાન. બધા ગુણો નેતાની પાછળ બધા ખેંચાય છે, એમ અનંતા ગુણો નું પરિણમણી ખેંચે છે. કેમ કે એકાગ્રતા જે અનુભવ છે એમાં સર્વ પરિણામોની મગ્નતા છે. અનંતા અનંત ગુણોના પરિણામની એમાં મગ્નતા છે, લીનતા છે. એને ધ્યાન ને એકાગ્રતા કહેવામાં
આવે છે.
બધા ફરે છે, ખેંચાઈને આવે છે. જેમ કોઈ એક દોરી થી અનેક ને બાંધે ને એક દોરી ખેંચે એ ભેગા બધા ખેંચાય, એમ ખેંચાય છે બધા અંદર અંદર માં ખેંચાઈને આવે છે. કેમ કે એવું મહિમાવંત સ્વરૂપ છે આત્માનું, એવું મહિમાવંત સ્વરૂપ છે.
ભાવના
એ બધું સાથે જ હોય છે. પછી કોઈ કોઈ શબ્દથી પરિણામોને સમજે છે, કોઈ કોઈ શબ્દથી સમજે છે. એ બહુ મૂળ પાયાનો વિષય હોવાથી અને વચનામૃત ગ્રંથમાં એ વાત વિશેષપણે ઉપસીને બહાર આવી હોવાથી ગુરુદેવશ્રીએ પણ એ વિશે એક મહિમા બહુ કર્યો કે આ ગ્રંથ છે લાખોમાં છપાવો. એનો અર્થ એ થાય છે કે પૂજ્ય બહેનશ્રીને વર્તમાન સમાજ ઉપરનો દ્રષ્ટિપાત એમનો, સમાજને શેની જરૂર છે, મોક્ષો અને કઈ ચીજની જરૂર છે એ વાત ઉપીર્ષી છે એમના વાંચનમાં. એ વિષય વધારે આવ્યો છે એમ સૂચવે છે. ત્યાં તો નિવૃત્તિ લઈને મોક્ષો આવ્યા છે. જે કોઈ બ્રહ્મચારી બહેનો છે એ તો સંસારમાં પડ્યા વિના બીજા બીજી પ્રયોજનમાં રહ્યા વિના સંસર્ગમાં આવ્યા છે. હવે એને શું જરૂર છે? એને ત્યાગવા યોગ્ય તો ત્યાગ્યું, તો હવે શું એને ખામી શું રહે છે? મોક્ષની ભૂમિકામાં કઈ ચીજની ખામી રહે છે? એ ચીજ મૂકી છે, એ ધ્યાન ખેંચ્યું છે, ઉપસાવીને એ વાત બહાર આવી છે. પ્રશ્ન 154. આચાર્ય દેવે સમ્યક દર્શન પ્રાપ્તિ માટે 6 માસ અભ્યાસ કરવા કર્યો છે અને અમને તો 25-30 વર્ષથી થતું નથી, એટલે સમ્યક દર્શન થતું નથી. તો કઈ વિધિ બાકી રહી જાય છે? શું કહે છે શાસ્ત્રની અંદર? એવો એક સંકેત છે કે જીવ મુખ્યપણે અશુભ ઉપયોગમાં આવ્યા વિના, કેમ કે એ તીવ્ર અશુદ્ધિનો પરિણામ છે, મુખ્યપણે અશુભ ઉપયોગમાં એક સામાન્યપણે આહાર વિહાર લીધો છે. જો એક લગ્નિથી શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે નો પ્રયાસ કરે, અભ્યાસ એટલે વારંવાર પ્રયત્નનો પ્રયોગ, એ પ્રયોગના વારંવાર થતી પ્રક્રિયાને અભ્યાસ એવું નામ દેવામાં આવે છે. અથવા સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવનાથી 6 મહિના પણ જો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે પ્રયોગથી, તો એને સમ્યક દર્શન થયા વિના 6 મહિના તો એની વધુમાં વધુ લાંબી મર્યાદા મારી લગાવી છે. 6 મહિના પણ લાગે એવું નથી આમ છે, પણ આ જીવની આ છે પ્રમાદે અને અનાદરરૂપ બેદરકારીએ એ પરમાત્માને સ્વીકારતો નથી. બહારમાં મિત્ર આવે તો સ્વાગત કરે, વેવાય લેવલા આવે તો બેન્ડ વાજાથી સ્વાગત કરે, દાન બનાવે ત્યારે સામયું કરે છે, અને બીજા બહારના રાગના પ્રસંગ હોય લૌકિક કે ધાર્મિક, તો એમાં ગમે એટલો સમય આપે અને ગમે એટલો એમાં પરિણામ લગાવે, પણ પોતાના નિજ પરમાત્મા માટે એને પ્રેમ નથી, એની કિંમત નથી, એટલે એની દરકાર પણ નથી. તેથી 2-4 મહિના 2-6 મહિના પણ અભ્યાસ કરતો નથી આમ છે. નહીતર આટલું કુરડીમાં રતન છે, દરિયામાં રતન હોય તો શોધું ન જડે. કુરડી શું બોલે છે? ચા પીએ છે ને, ઉત્તર ગુજરાતમાં જતા સ્ટેશનમાં ચા આપે છે, કપડા કાબુમાં નથી આપતા, માટે હા તમારે શીકો રાખે છે. પણ અમારે શકોરું કે એ તો પેલા પહોળું હોય છે, ડીશ ટાઈપનું. તમારે જે આંકડું મોઢું ને મોટું પેટ હોય છે કડાક, અને એને કુરડી કહે છે. એમાં રતન પીડ્યું હોય, દરિયાના પાણીમાં પીડ્યું હોય, અને કુરડીમાં પાણીની અંદર રતન પીડ્યું હોય. દરિયાના પાણીમાંથી નજડે પણ કુરડીમાં રતન હોય તો તરત મળે, આ કુરડીમાં રતન છે એમ કે છે. પણ હાથ નાખે તો હાથમાં આવે ને એમ સવાલ છે. બીજી દરકાર એટલી કરે છે, દરકાર અહીંયા કરતો નથી એનો અર્થ આ છે. પાછો બીજી દરકાર એટલી કરે છે, નાની મોટી ચીજમાં બધું કેટલું વ્યવસ્થિત રાખવાનું મન થાય. મારી જરૂરિયાત, મારા વિકલ્પનું સાર બધું વ્યવસ્થિત હોવું જોઈએ. ઘરમાં બ્રશ, દાંતણનો બ્રશના ઠેકાણે, પાવડર પાવડરના ઠેકાણે, ઉલ્યું ઉલ્યુંના ઠેકાણે, રજા રજાઈના ઠેકાણે, ગાડલું ગાડલાના ઠેકાણે, ખુરશી ઠેકાણે, ચંપલ ચંપલના ઠેકાણે, બધી દરકાર, આખી જિંદગી એમાં કાઢી નાખે. આ માટે બે ચાર મહિના પણ નથી, વધારે નહીં પણ બે ચાર મહિના પણ નથી. હવે એમ કે પ્રશ્નકારે એવો પ્રશ્ન કર્યો છે, અમે તો 25-25-30-30 વર્ષથી કરીએ છીએ, ભાઈ કરવું જોઈએ તે તું કરતો નથી. તારે જે તારી શરીરની દેહની અનુકૂળતા માટેની દરકારની સાવધાની એ તું 6 મહિના છોડતો નથી, અને આત્માની સાવધાનીને દરકાર 6 મહિના કરતો નથી. પરિણામ વિષયક નિયમ એવો છે, સિદ્ધાંત એવો છે કે પર પદાર્થની સાવધાની જીવને અંતર્મુખ થવા દે નહીં. પર પદાર્થની કાળજી, દરકાર અને સાવધાની એવી જાતના બહિર્મુખ પરિણામથી થાય છે કે એને અંતર્મુખ ન થવા દે. અને સ્વરૂપની સાવધાની જીવને બહિર્મુખ થવા દેતી નથી, ભલે ઉપયોગ ઉપરથી બહાર ચાલે છે. પણ ભરત ચક્રવર્તી જેવા યુદ્ધ વિરામ પછી શુદ્ધો ઉપયોગમાં આવતા, ઊંધે માથે લટકે તો એ શુદ્ધો ઉપયોગ ન થાય, એ યુદ્ધ વિરામ બંધ થાય બેસી જાય ધ્યાનમાં, છે ખંડ એના ઘરે, અખંડ આત્મા પોતાના ઘરે એમ છે. એટલી અંદરની કેળવણી, કઈ કેળવણીથી એ દશામાં આવ્યા હશે એનું મંથન ચાલવું. અમને તો 25-30 વર્ષથી થતું નથી તો કઈ વિધિ બાકી રહી જાય છે, કઈ પદ્ધતિ બાકી રહી જાય છે. ઉત્તર આપે છે કે અંતરના ઊંડાણમાંથી રુચિ અને લગ્ની લાગવી તે રીતે બાકી રહી જાય છે. આ મૂળ વાત છે. આ વિશે કુજબેન છે, બહુ ઉત્સાહ્યો છે, વારંવાર આવ્યો છે, અનેક પ્રકારે આ વિશે આવ્યો છે કે અંતરના ઊંડાણમાંથી રુચિને લગવી, લગ્ની લાગવી જોઈએ. અત્યારે તો હવે પરમાત્મા જ જોઈએ અને આ સિવાય કાંઈ ન જોઈએ, તો એને બીજું મળે ન મળે એની દરકાર રહે નહીં, એની સાવધાની છૂટી જાય. એકવાર એને સાવધાની છૂટી જવી જોઈએ. બીજી બધી કાળજીને સાવધાની ન રાખીએ તો નુકસાન ન જાય, એ નુકસાન જાય એટલે તારા આત્મામાંથી હું જાય છે. તેને બારમાં નુકસાન ગયું એમ કહેવાય ત્યારે તારા આત્મામાંથી શું ગયું એ બતા, કે તારા આત્મામાંથી કાંઈ ગયું નથી. તારો અખંડ આત્મા એમને ભરિતાવસ્થ ભરપૂર, એમને ભરપૂર કાયમ રહેવાનો છે, એમાંથી કાંઈ જાતું નથી. પછી મને નુકસાન થયું એવી કલ્પનાથી તું પરમાં સાવધાન થાય છે, એમાં તારો આત્મા આખો ચૂકાઈ જાય. અંતરના ઉંડાણ માંથી રુચિ, ચૈતન્યની રુચિ ચૈતન્ય માંથી ઉભી થવી જોઈએ અને એની લગ્ની લાગવી જોઈએ. પૂરો પાછળ પડી જવો જોઈએ, પોતાના સ્વકાર માટે પૂરેપૂરો પાછળ પડવાની પરિણામની તૈયારી એના અંદરમાં એને માર્ગની સૂઝ કરી આપે છે. નહીં તો અનંતકાળના ભૂતકાળના વિપરીત સંસ્કારના એટલા લાકડા અંદર નાખ્યા છે વિપર્યાસના, કે એને અંદરમાં માર્ગ સૂઝતો નથી. આ તૈયારી જ એને માર્ગ, એની અંતરની લગ્નિરૂપ જે તૈયારી છે એને માર્ગ કરી દે છે. મોટો મહાન વિદ્વાન કહેવાતો હોય છતાં એ વિદ્વાન વિદવત્તામાં ભૂલવાના હજાર ઠેકાણા છે. જ્યારે લગ્ની વાળાને અંદરમાં કોઈ ભૂલ રહેતી હોય તો પણ નીકળી જાય, ઓલાને રહેતી હોય તો ખબર પડતી નથી એટલે નીકળતી નથી અને આને નીકળી જાય છે. એક તો અનાદિનો અજાણ્યો માર્ગ છે, એ અજાણ્યા માર્ગમાં એને કોઈ રીતે અનંત કાળથી સૂજ્યો નથી, કાંઈ એની કોઈ પ્રકાર તો એવો ભજે છે માટે નથી સૂજતો ને. એને અનંતકાળમાં આત્મપ્રાપ્તિ માટે વિચાર નથી કર્યો, જિજ્ઞાસા નથી કરી કે કાંઈ નથી કર્યું એમ નથી. અંતરના ઉંડાણ સિવાય એને ઉપર ઉપરથી ઘણી વાર ઘણું કર્યું છે, ઘણી વાર અને ઘણું કર્યું છે. થોડું ઘણું શું કરવા કરીએ? તમને કોઈ એમ કે આ તમને જે નફો મળે છે એ 10 સાલમાં કે 100 સાલમાં મળે એટલો 1 સાલમાં આપી દઈએ તો, એટલો ભાવ જ વધારો આપી દઈએ તો, તો તમે એમ કે થોડું થોડું કરીએ તો શું વાંધો? એવો વિકલ્પ આવે છે? એમાં તો 10 ગણું કે 100 ગણું મોટું લાગે છે, અહીંયા તો અનંત ગણું છે, પણ 100 ગણું 10 ગણું નથી, અનંત ગણું છે. હવે એમાં થોડું આવવાનું એવો એવો વિચાર આવવાનું કારણ શું છે? તપાસવું જોઈએ કે બીજું બીજી સાવધાનીમાં હજી બાકીનું થોડું કરવું છે, એ થોડું નથી બાકીનું ઘણું છે, આ થોડું છે તો બાકીનું ઘણું છે એ કરવું છે એમ છે. એમાં શું છે કે ધ્યેય બદલ્યા વિના આજ કરવું છે ને બીજું કરવું નથી એમ, અત્યારે હો પાછું પછી કાલ નહીં, વખત મળે ત્યારે નહીં, અથવા આટલી અનુકૂળતા થાય પછી એમ નહીં, અત્યારે આજ કરવું છે ને બીજું કરવું નથી અને પૂરી તાકાતથી પૂરી શક્તિ. મોત આવે ત્યારે શું કરે છે? એમાં થોડોક ઉપચાર કરીએ બરાબર, પછી મળી જવાય તો શું કરીએ? આપણે ઉપચાર તો થોડો ઘણો કર્યો છે ને, થોડોક પ્રયત્ન કરીએ પૂરેપૂરો ટીંગાઈ જાય. હે કે થોડું કરે એમ કે ભાઈ થોડુંક તો કરી લ્યો ને ભાઈ, એકાદ ઇન્જેક્શન લઈ લ્યો, આપણે ડાક્ટરે ભલે 10 કીધા, આપણે 1-2 લઈ લ્યો ને, ફાયદો થોડો તો થાય, નહીં તો શું કરીએ આપણે? ક્યાં કાંઈ નથી કર્યું એવું થોડું, ત્યાં તો ભાઈ 10 નહીં, તું હો કે તો હો, હાથ પર કાપવા પડશે કાચ, પણ મને જીવતો રહેવા દે. પૂરો એક મરણ પાછળ પૂરો પ્રયત્ન કરવો છે, અનંત જન્મ મરણ મટાડવાને થોડો પ્રયત્ન કરવો છે. એ કહે છે કે એ વાત કોઈ રીતે સુસંગત નથી. અને અહીંયા આ પરિસ્થિતિએ આવ્યા વિના કોઈને ક્યાંય સુખ ચેન થાય એ જગત ની અંદર વિશ્વ ની અંદર બન્યું નથી, બનવાનું આજે કરે કાલે કરે એને ઠીક પડે ત્યારે જીવને કરે, પણ એને આ કરે છૂટકો. અંતરના ઊંડાણ માંથી રુચિ અને લગ્ની લાગવી જોઈએ, તે વિધિ બાકી જાય. આખરી લગ્ની નથી લાગી અને પોતાનું સ્વકાર કરવા માટેની એને ખરી કિંમત વિચારથી પણ ભાસી નથી, તેથી કરવાની તૈયારી એના પરિણામમાં આવતી નથી. અવિચારી પણ એ પ્રવર્તે છે, આમ કોઈ અવિચારી છે તો એને ઠીક ન પડે, પણ અવિચારી પણ એ પ્રવર્તે છે, તેથી એને 25-30 વર્ષની પણ અનંત કાળ આમ નામ ઉપર ઉપરથી બધું કર્યા કરે, કદી પત્તો લાગે નહીં. 6 માસ સુધી અંદર ધૂન લાગવી એમ કે છે, જેમ કોઈ ધૂન ચડી જાય તો બીજું પૂજે નહીં. આ માણસ કામ ધંધાની ધૂન ચડે છે કે જે બાજુની ધૂન ચડે છે પછી પાછો વાળીને જોતો નથી, એમ એક વાર એને ધૂન ચડી જવી જોઈએ. આ તો વધુ વધુ 6 મહિના થયો, અત્યારે જે આપણી વર્તમાન શક્તિ દેખાય છે ઉઘાડની પુરુષાર્થની તીવ્રતાની, એમાં તો 6 મહિનાની જરૂર નથી. આ તો શિથિલ પરિણામ વાળા જીવો, શિથિલ પ્રયાસ વાળા જીવો, મંદ પ્રયત્ન વાળા જીવો માટે 6 મહિનાની તો છે. ઉત્કૃષ્ટ હોય તો અંતર મુહૂર્તમાં, અને જઘન્ય હોય તો 6 મહિના, બાકી વચલી સ્થિતિમાં 2-4 મહિનામાં ફેંસલો થઈ જાય એવો પ્રકાર છે. 2-4 મહિના વધારે છે, 1-2 મહિનામાં કામ થઈ જાય જો ખરેખર કામ કરવા ધારે તો. 6 મહિના તો ઘણા મંદ પરિણામ વાળા જીવનો વિશે છે, બાકી અત્યારે જે પરિણામની ઉગ્રતા સામાન્ય રીતે બહારના કાર્યોમાં આપણે દેખાય છે એવી ઉગ્રતાવાળા પરિણામમાં તો આ બાજુની ધીમ લાગે. ઉગ્ર પરિણામી જીવને આ બાજુની ધીમ લાગે, થોડાક દિવસોમાં કામ થઈ જાય, મહિના ગણવાની જરૂર નથી, થોડા દિવસોમાં કામ થાય. હું એ બધા પ્રેરણાના બોલ છે, પુરુષાર્થની પ્રેરણાના આ બોલ છે બધા. જો આત્માના લક્ષ્ય 6 માસ આત્માની ધૂન લાગે, આત્માના લક્ષ્ય એટલે આત્મ પ્રાપ્તિના લક્ષ્ય, એકલો આત્મા જ ભોળાય રાત ને દિવસ, જાગતા કે ઊંઘતા, ચિંતનમાં કે બે ચિંતનમાં લીધું છે ને, 250 માં બોલાવે, એક આત્માની જ ધૂન લાગે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં, થાય વા ન થાય એમ છે તો એને આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. સ્વાનુભવથી સિદ્ધ કરીને કહેવામાં આવ્યું છે, હા નજરાય છે, જ્યારથી અસ્તિત્વ ભાસે છે ત્યારથી એને નજરાય છે, એ અસ્તિત્વ ભાસે છે ત્યારથી, અસ્તિત્વ ન ભાસે તો એને અસ્તિત્વને શોધવા માટે પોતાના જ જ્ઞાનમાં પોતાની હૈયાતી શોધવા માટે એનો પ્રયત્ન સતત ઉપડે છે. માથામાં કીડા પડ્યા હોય ને બીજું સૂજે નહીં, કોઈ કામ બીજું સૂજે નહીં, ક્યાંય ચેન પડે નહીં, એવો એને સંશોધનનો પ્રયત્ન ઉપડે છે.
બરોબર,
એમ કે
જય હો સનાતન દિગંબરા જય નારાયણ જય હો.